તારીખ 25/6/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 489
રાજચંદ્ર વચનામૃત પત્ર 679 પાનું 496 પાનું સુભાષભાઈના કેટલાક વિવિધ પ્રશ્નોના ઉત્તર રૂપે આ પત્ર છે. મહત્વનો પ્રશ્ન તો જ્ઞાની અને અજ્ઞાનીને વાણી ઉપરથી ઓળખાણ થવા સંબંધીનો છે. ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરેલા કોઈ પણ જીવ માટે જ્ઞાની પુરુષની ઓળખાણ થવી એ એક મહત્વની ઘટના છે. જો કોઈ જીવને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે તો તે જીવ નિર્વાણપદનો અધિકારી થાય છે. એવું એનું બહુ મોટું ફળ છે. એટલે એ ઓળખાણ થવામાં મુખ્ય સાધન અથવા જેને મીડિયમ કહીએ એ મુખ્ય મીડિયમ છે વાણી. પછી વાણી ઉપરથી વિશેષ પરિચય તેમને મુખમુદ્રા નેત્રો એ વગેરેથી એમના વિશેષ પરિણામ અથવા એમની અંતર્દશા સમજી શકાય છે. પણ સર્વપ્રથમ તો વાણી એક જ સાધન છે. વાણી સાધન હોવા છતાં ધર્મના ક્ષેત્રમાં પણ મળતી ભળતી વાણી જે જ્ઞાની ન હોય એવા મનુષ્યોને પણ જોવામાં આવે છે. અને તેથી કરીને આ જ્ઞાની છે કે અજ્ઞાની છે એવો તફાવત કરવો, એને ડિફરન્શિએટ કરવો એ થોડું કઠિન થઈ પડે છે. આ એક વિટંબના છે. એ વિટંબના અથવા એ એક સમસ્યા છે જેના સમાધાનમાં આ પત્રની અંદર એમણે ચારેક પેરેગ્રાફથી બહુ સરસ સ્પષ્ટીકરણ આપ્યું છે. એ રીતે આ પત્ર ગ્રંથમાં પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઓમ સદગુરુ ચરણાય નમઃ. પત્રના મથાળામાં સદગુરુના ચરણમાં નમસ્કાર કર્યા છે. એમની વિશેષતા એ છે કે વર્તમાન ભાવમાં એમને કોઈ પ્રત્યક્ષ સદગુરુ હતા નહીં. તેમ છતાં એમણે સદગુરુનું મહાત્મ્ય, સદગુરુનું મહત્વ અને સદગુરુ મુમુક્ષુ જીવ માટે ઉપકારી થાય એ વિષય ઉપર અસાધારણ કલમ ચલાવી છે. એમણે જે વિષય ઉપર લખાણ આપ્યું છે એ અદ્વિતીય લખાણ આપ્યું છે. એ એમનો અનુભવ ભૂતકાળનો જે છે એ પ્રદર્શિત થાય છે. આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા સૌભાગભાઈને આત્મનિષ્ઠ કયા છે. આત્મકલ્યાણમાં જેમની નિષ્ઠા હતી, 29 વર્ષ છે, આત્મકલ્યાણ કરવા માટે જે નિષ્ઠાવાન હતા, પ્રમાણિક હતા. નિષ્ઠા શું બતાવે છે? એની પ્રમાણિકતા બતાવે છે. બહુ ભાગ ધર્મના ક્ષેત્રમાં ધર્મ પ્રાપ્તિની નિષ્ઠા જોવામાં આવતી નથી. નિષ્ઠા કહો, પ્રમાણિકતા કહો, ઈમાનદારી કહો, ઉર્દુ ભાષામાં એને ઈમાનદારી કહે છે. કેવી રીતે ઈમાનદારી કે પ્રમાણિકતા સચવાતી નથી? કે ધર્મના ક્ષેત્રમાં આવીને જીવ આત્મકલ્યાણને બદલે જગતના પદાર્થોની વાંછા રાખે છે, ઈચ્છા રાખે છે, અનેક પ્રકારની પ્રતિકૂળતાઓને લઈને કે મૂંઝવણને લઈને દુઃખ સહન કરવાની શક્તિ હોવાને લીધે તે પ્રતિકૂળતાઓ સંસારિક પદાર્થોમાં ફેરફાર થઈને, પ્રાપ્તિ થઈને, અનિષ્ટ હોય તો એનો વિયોગ થઈને કોઈ પણ રીતે પ્રતિકૂળતાઓ મટે એવી બહુભાગ સંસારી જીવોની ઈચ્છા રહીએ છીએ. તેથી એ ધર્મનિષ્ઠ કે આત્મકલ્યાણની નિષ્ઠાવાળા નથી. એકાંતે આત્મકલ્યાણની જ ભાવના હોય, એવી એકાંતે એને આત્મનિષ્ઠ કહી શકાય. બે રીતે એનો અર્થ થાય છે આત્મનિષ્ઠ શબ્દના. આત્મ સ્વરૂપને જેઓ ઓળખે છે અને અનુભવે છે, એને પોતાના સુખનું સ્થાન, સુખ વિધાન અને સુખનો ભંડાર પોતાનો આત્મા છે એવી નિષ્ઠા, એવી શ્રદ્ધા જેને હોય એને પણ આત્મનિષ્ઠ કહી શકાય છે. અને જ્યાં સુધી આત્મ સ્વરૂપની ઓળખાણ ન થઈ હોય, અનુભવ ન થયો હોય, પરંતુ આત્મકલ્યાણ જ કરવું છે, ધર્મના ક્ષેત્રમાં આવીને બીજી કોઈ વાંછા નથી, એવી વૃત્તિવાળા જીવને પણ આત્મનિષ્ઠ એટલે આત્મકલ્યાણની નિષ્ઠાવાન એમ કહી શકાય. પ્રથમમાં પ્રથમ એવી નિષ્ઠા હોવી ઘટે છે, જરૂરી છે, અને તો જ એ આત્મકલ્યાણ કરી શકે. જ્યાં સુધી જગતના પદાર્થોની કામના હોય ત્યાં સુધી આત્મકલ્યાણ થવું કોઈ રીતે સંભવિત નથી. કેમ કે એ સંસાર માર્ગ છે અને આ મોક્ષ માર્ગ છે, બે વિરુદ્ધ છે. ફાગણમાં છઠના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે તે વિચારશો, એમ કરીને એમના પાંચેક પ્રશ્નોના ઉત્તર એમણે આપ્યા છે. છ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે, ત્રણ પેજમાં આખો પત્ર છે, એમાં છ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. પ્રથમ, નિરાવરણ જ્ઞાન કોને કહેવા યોગ્ય છે, એ પ્રશ્નનો ઉત્તર છે. નિરાવરણ એટલે આવરણ ખસી ગયું. આવરણ બે પ્રકારના છે, એક જ્ઞાનાવરણ છે, એ કર્મ સંબંધિત છે. જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તે જ્ઞાનના ઉઘાડમાં ઓછાપણું હોય એટલું જ્ઞાનને આવરણ છે, અથવા જ્ઞાન ઓછું ખુલ્લું હોય એટલું આવરણ છે જ્ઞાનને, તે જ્ઞાનાવરણ છે. જેમ કે આપણે ઘડીક પછીની વાત જાણી શકતા નથી કે એક સેકન્ડ પછી કયો બનાવ બનવાનો છે અથવા આપણું શું થવાનું છે કોઈને ખબર છે નથી ખબર, કેમ કે જ્ઞાનને આવરણ છે, જાણી શકતું નથી. આત્મામાં જે જ્ઞાન નામની શક્તિ છે, જ્ઞાન નામનો ગુણ છે, એમાં એક જ સમયમાં સર્વ લોકાલોકને, આખા જગતના સર્વ પદાર્થોને, તેના સર્વ ગુણ પર્યાયો સહિત, ગુણધર્મો સહિત જાણવાની શક્તિ રહેલી છે. તેથી એને સર્વજ્ઞ શક્તિ કહેવામાં આવે છે. અને એવી સર્વજ્ઞ શક્તિનો વિકાસ પ્રથમમાં પ્રથમ 13મા ગુણ સ્થાને અરિહંત અવસ્થામાં થાય છે, ત્યારે એને અરિહંત કહેવામાં આવે છે. ચાર ઘાતી કર્મોને હણ્યા હોવાથી, નાશ કર્યા હોવાથી, એ પહેલા 12મા ગુણ સ્થાન સુધી, 12મા ગુણ સ્થાનના છેડા સુધી સ્વસ્થ અવસ્થા છે. અને કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે જ્ઞાન ખુલ્લું હોય છે, એટલે કે એટલું આવરણ હોય છે. કેવળ જ્ઞાનાવરણ વર્તે છે ત્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી. કેવળ જ્ઞાનાવરણનો નાશ થવાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પણ અહીંયા એ જ્ઞાનના આવરણની ચર્ચા કરવી નથી. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનને આવરણ આવે છે એવી જૈન ધર્મની આગમની વિવિક્ષા, સ્પષ્ટીકરણ લોકો સમજે છે. પણ અહીંયા એક બીજી વાત કરવી છે કે આત્મા પોતાના સ્વરૂપને જાણવામાં અજાણ રહે છે, એવું જે જ્ઞાનને આવરણ છે તેને અહીંયા જ્ઞાનાવરણ કહેવું છે. અને સ્વરૂપને જાણે તો એ નિરાવરણ જ્ઞાન છે એમ કહેવું છે. પછી એ જ્ઞાન ઉઘાડની અપેક્ષાએ બહુ જ ઓછું ખુલેલું હોય તો પણ ચાલે. જેમ કે એક માણસને શાસ્ત્રોના શાસ્ત્રોનું જ્ઞાન હોય, અનેક હજારો શાસ્ત્રોનું જ્ઞાન હોય, અથવા દુનિયાદારીના અનેક વિષયોનું જ્ઞાન હોય, આપણી ગણીને બધા તૈયાર થાય છે ને, કોઈ વકીલ થાય છે, જજ થાય છે, કોઈ એન્જિનિયર થાય છે, કોઈ ડૉક્ટર થાય છે, અનેક પ્રકારના અત્યારે તો ટેકનિકલ લાઇન્સ ઘણી ખુલેલી છે, જુદા જુદા ટેકનિશિયનો બને છે, એ પણ એક જાતનો જ્ઞાનનો ઉઘાડ છે, જ્ઞાનનું ખુલ્લાપણું છે. ચોક્કસ પ્રકારનું જ્ઞાન ખુલેલું હોય છે, ચોક્કસ વિષયનું જ્ઞાન એને હોય છે. સર્વ વિષયનું જ્ઞાન એક માણસને નથી હોતું, પણ પોતપોતાના વિષયનું જ્ઞાનનો ઉઘાડ હોય છે અને એ સમજે છે. એટલું જ્ઞાન ન હોય અથવા અભણ હોય માણસ, લ્યો કાંઈ ભણેલો ન હોય, તો પણ એને આત્મજ્ઞાન થાય તો એના જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહી શકાય. અને અહીંયા એ આત્મજ્ઞાનને અંતર્જ્ઞાન કહેવામાં આવે છે, અને એ સિવાયના બધા જ્ઞાનના ઉઘાડને બાહ્ય જ્ઞાન કહેવામાં આવે છે. બાહ્ય પદાર્થોનું જ્ઞાન હોવાથી એને બાહ્ય જ્ઞાન કહેવામાં આવે છે, કે કેમ કે એ વાતમાંથી બાહ્ય પદાર્થો છે. માટે બાહ્ય પદાર્થોનું જ્ઞાન ગમે તેટલું વિસ્તારવાળું હોય તો પણ તે આત્માને શાંતિનું ને સુખનું કારણ નથી, સુખ શાંતિનું કારણ નથી. પણ મિથ્યાત્વ અને અજ્ઞાન અવસ્થામાં, સંસાર દશામાં આકુલતાને મૂંઝવણનું કારણ પ્રાય થાય છે. એ જ્ઞાન શાંતિ નથી આપતું, અશાંતિમાં કારણ બને છે. જ્યારે અહીંયા ઓછા ઉઘાડવાળું હોય કે વધારે ઉઘાડવાળું હોય, પણ આત્માનું જ્ઞાન થાય તો આત્મામાં જે શાંતિનો ભંડાર છે, અનંત શાંતિનો ભંડાર છે, અમૃતમય શાંતિ, પર શાંતિ અનંત સુધામય, જે સુધા એટલે અમૃત, એવી શાંતિનો અનુભવ એ નિરાવરણ જ્ઞાન કરાવે છે. એટલે અહીંયા એ જ્ઞાનનું પ્રકરણ ચાલશે. પહેલો પ્રશ્ન એ પ્રકારના જ્ઞાનાભરણીયનો છે. જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મિટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. બે લીટીમાં વ્યાખ્યા કરી છે નિરાવરણ જ્ઞાનને, કે જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મીટો છે, એટલે કે હું દેહ સ્વરૂપે છું એવો અનુભવ જે જ્ઞાનમાં થતો નથી, એવું જે જ્ઞાનને લાગતું નથી કે હું શરીર રૂપે છું. જો આત્મા શરીર રૂપે હોય તો શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થાય, પણ આત્મા બીજી ગતિમાં ચાલ્યો જાય છે, એનો નાશ થતો નથી, બીજે જન્મ પામે છે, એનો એ જ આત્મા છે. એટલે આત્મા કદી જન્મતો નથી અને આત્મા કદી મરતો નથી. એવો જે અવિનાશી આત્મા છે, શાશ્વત આત્મા છે, એનું જ્ઞાન નહીં હોવાને લીધે સર્વ સંસારના પ્રાણીને દેહાત્મ બુદ્ધિ હોય છે, દેહમાં આત્મબુદ્ધિ હોય છે, અને દેહ જન્મમાંથી મારો જન્મ થયો અને દેહ નાશ થવાથી મારો નાશ થયો, શરીરનું વજન વધવાથી મારું વજન વધ્યું અને શરીરનું વજન ઘટવાથી મારું વજન ઘટી ગયું, જોકે આત્માને વજન હોતું જ નથી. આ લોકો સાયન્ટિસ્ટોએ એક પ્રયોગ કરેલો કે કાચના વાસણમાં એક કબૂતર કે ઉંદર કે એ લોકો પ્રયોગ કરે એવા પક્ષીને કેવી રીતે મૂકી દીધો, પછી એમાંથી હવા કાઢી લીધી અને વેક્યુમ કરી નાખ્યું, હવા એમાં પહેલાં હવા તો ભરેલી હોય, પછી એને સક્ષમથી હવા એની કાઢી શકાય છે, એરટાઇટ વાસણ હોય, હવા શક કરીને કાઢી લઈએ, હવા વગર તો અંદરનું પાણી છે એ જીવવાનું નથી, મરી જાય છે. પહેલેથી જ એ વેસલ્સને બેલેન્સ ઉપર રાખવામાં આવે છે, એટલે હવા કાઢી એટલે હવા કેટલી નીકળી ગઈ એનું પણ વજન આવી ગયું, વેક્યુમ થઈ ગયું એ પણ એનું મીટર બતાવે છે, હવાના મીટર બતાવે છે કે આમાં કેટલી હવા છે કે નથી, ઝીરો પોઈન્ટ ઉપર આવી ગઈ હવા નથી, વજન બરાબર થઈ ગયું, તો હવા વગર અને પ્રાણી સહિતનું વજન આટલું છે. હવે પ્રાણી મરી ગયું, બેલેન્સમાં ચિત્ર વિચિત્ર પ્રકારો થવા માંડ્યા, કોઈ વાર બેલેન્સમાં કાંઈ ફેરફાર જ ન થાય એટલું ને એટલું વજન રહીએ, કોઈ વાર વજન વધી જાય ને કોઈ વાર વજન ઘટી જાય, હવે શું કરે? સાયન્ટિસ્ટનું ડિસિશન કેવી રીતે લે કે આત્માનું વજન કેટલું? જૈન ધર્મના વિજ્ઞાન પ્રમાણે આત્માને વજન નથી, આત્માને સ્પર્શ નામનો ગુણ નથી, ઉદ્ગલ પરમાણુને સ્પર્શ નામનો ગુણ છે, આનું વજન છે, જળ પરમાણુને છે, પણ ચૈતન્ય આત્માને વજન નથી. અને સ્પર્શ ગુણની આઠ પ્રકારની પર્યાય છે, હળવાપણું ભારેપણું વજનનું એ પણ સ્પર્શની પર્યાય છે, સુવાળાપણું ખરબચડાપણું એ પણ સ્પર્શની પર્યાય છે, ચીકણાપણું લુખાપણું એ પણ સ્પર્શની પર્યાય છે, અને ઠંડાપણું અને ગરમપણું સ્પર્શથી માલુમ પડે છે એ પણ સ્પર્શ ગુણની પર્યાય છે, પર્યાય છે અવસ્થા. આઠ પ્રકારની પુદ્ગલ પરમાણુની અવસ્થા હોય છે, એ આઠમાંથી એકેય પ્રકારની અવસ્થા આત્માને થતી નથી. ગમે એટલું સ્વરૂપ તો દાવાનો જોવે જ્ઞાન, પણ જ્ઞાન ઊંડું ન થાય, જ્ઞાન ગરમ ન થાય, અને આ શરીરને 106 ડિગ્રીનો તાવ 7 ડિગ્રીનો તાવ થાય તો પણ આત્મા ગરમ ન થાય, અને ગમે એટલી શરદી 96 ડિગ્રી થર્મોમીટર બતાવે તો આત્મા ઠંડો થાય નહીં, કેમ કે આત્માને સ્પર્શ નામનો ગુણ નથી, ન ઠંડો થાય, ન ગરમ થાય, ન હળવો થાય, ન ભારે થાય, ન ચીકણો થાય, ને લૂકો થાય, ન સુવાળો છે, ને ખરબચડો છે. એટલે ભૌતિક દ્રષ્ટિકોણથી આત્માને સમજવા માગે તો એ લોકો આત્માને હજી સુધી સમજાય નથી, ને સમજી શકે એવી પરિસ્થિતિ પણ નથી, એમ કે એમનો જે દ્રષ્ટિકોણ છે એ ભૌતિક છે. અહીંયા એમ કહેવું છે કે શરીર રૂપે પોતાનો અનુભવ કરવો તે દેહાત્મ બુદ્ધિરૂપ દેહાધ્યાસ છે, અને તે જ નવા નવા દેહ પ્રાપ્તિનું કારણ છે. એમાં એવું કર્મ બંધાય છે કે જેથી બીજો દેહ મળે, મુક્તિ ન થાય. જે સિદ્ધ ભગવાનની વિદેહી અવસ્થા છે સિદ્ધાલયમાં, એવી સ્થિતિ ન મળે. દેહાત્મ બુદ્ધિને લઈને દેહ જ નવો નવો મળ્યા કરે, કેમ કે દેહને ચાહે છે, દેહને ઈચ્છે છે, એટલે શરીર જેવું છે એવું પોતાને જાણે છે, માને છે, અનુભવ કરે છે. શરીર દુબળું છે તો હું દુબળો, અને શરીર રુષ્ટપુષ્ટ છે તો હું તંદુરસ્ત, શરીર રોગિષ્ટ તો હું રોગી, શરીર નિરોગી તો હું નિરોગી, શરીર રૂપાળું તો હું રૂપાળો, અને શરીર કદરૂપું તો હું કદરૂપો. એમ જેવું શરીર, હું ઊંચો હું નીચો, અનેક પ્રકારે જે જે શરીરની પરિસ્થિતિ છે એ રૂપે પોતાનો અનુભવ કરનાર જીવ દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાન અવસ્થામાં, મિથ્યાત્વ અવસ્થામાં છે, અને એને આવરણ આવે છે. એ જ્ઞાનને આત્માની શાંતિ ઉત્પન્ન થાય, એ જ્ઞાનથી આત્માની શાંતિનું ખૂન થાય અને અશાંતિ ઉત્પન્ન થાય. આ પરિસ્થિતિ છે દેહાત્મ બુદ્ધિવાળાની. હા, હું સુખી છું દુઃખી છું, એ વળી પછી દેહથી, દેહની અનુકૂળતાઓથી, શરીરને અનુકૂળતાના સાધનો મળ્યા તો હું સુખી, પ્રતિકૂળતાના સાધનો મળ્યા તો હું દુઃખી. એ પછી બધા શરીરના સગાઓ તે મારા સગાઓ, અને જે શરીરના સગાઓ નહીં તે મારા સગાઓ નહીં, શરીરના સંબંધીઓ તે સંબંધીઓ અને બાકી મારા સંબંધીઓ નહીં. એટલે પાયામાં આધારભૂત માન્યતામાં શરીર છે. જે સંસારનું ચક્ર ચાલે છે એની ધરી શરીર છે, દેહાત્મ બુદ્ધિ છે. ચાકડો હોય છે ને કુંભારનો, એના ઉપર અનેક વાસણ બનાવે કુંભાર, એમ સંસારનું ચક્કર ફરે ફરે અને અનેક જાતના અનુકૂળ પ્રતિકૂળ શુભાશુભ કર્મનો ભોગવટો જીવ કર્યા કરે, એની ધરી દેહાત્મ બુદ્ધિ છે. એ જ્ઞાનને આવરણ કરે છે. જ્ઞાનને આવરણ કરે છે એટલે આત્માને આવરણ કરે છે. આત્માને આવરણ કરે છે એટલે આત્માની સુખ શાંતિને આવરણ કરે છે. ત્રણ જીવન જગતમાં, ત્રણ ભુવન એટલે ત્રણ જગતમાં, ઉર્ધ્વલોક, દેવલોક, મધ્યલોક, મનુષ્યલોક, નીચે અધોલોક એટલે નરક, એ ત્રણેય લોકમાં, ત્રણેય ભુવનમાં વિતરાગ જિનેન્દ્ર પરમાત્માનું જે વિજ્ઞાન છે એ સારભૂત છે. જ્ઞાન નથી કીધું, વિતરાગ વિજ્ઞાનતા, વિતરાગી વિજ્ઞાન છે, આત્માનું વિજ્ઞાન છે એ વિતરાગી વિજ્ઞાન છે, એ સારભૂત છે. એટલે સુખનું કારણ છે, સુખ શાંતિનું કારણ છે. આત્માને પામવા માટે શરીર છૂટી જશે તો બીજું શરીર મળવાનું, શરીર વગરનું રહેવાનું. મનુષ્ય શરીર છે એટલે કે મનુષ્ય ગતિ છે, એમાં આત્મ જ્ઞાન અને આત્મ પ્રાપ્તિ, આત્મ અનુભવનો સ્કોપ વધારે છે. પણ એવું આ મનુષ્યપણું અનંતવાર મળ્યા છતાં ખોયું છે, ખોઈ બેઠા છે. 15મા વર્ષે કૃપાળુદેવે એક પત્ર લખ્યો શ્રીમદ રાજચંદ્રજી, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબને પરિવારથી વધવા પણ એ નય ગ્રહો. પૈસા વધી ગયા, અધિકાર એટલે સત્તા મળી, પ્રધાન થયો, મેળો પ્રધાન થયો, રાષ્ટ્રપતિ થયો, સત્તા મળી, અને કુટુંબ પરિવારનો કાફલો પણ વધ્યો, શું વધ્યું, તારા આત્મામાં શું આવ્યું જોતો ખરો કે. આત્મામાં તો કાંઈ વિધુ નથી, એક ગુણ વિધો નથી, એક પ્રદેશ વિધો નથી, ક્ષેત્ર વિધુ નથી, કોઈક ધર્મ વિધો નથી, કાંઈ વિધુ નથી. ન એટલે ન્યાય ગ્રહણ કરો, શું વિધુ કે કાંઈ વિધુ નથી. તો કે મમતા તો વધી, જે જે પદાર્થનો પ્રારબ્ધ યોગે નસીબે જે સંયોગ થયો એની મમતા તો વધી, કે મને આટલું મળ્યું, મને આટલું મળ્યું, મને આટલું મળ્યું. ત્યારે શું વિધ્યું કે વધવા પણ સંસારનું, તારા જન્મ મરણના ફેર આવે જા, એવો કંઈ ન્યાય ગ્રહણ થાય છે એ ન્યાય ગ્રહણ કરો. વધવા પણ એ નય ગ્રહો, નય એટલે ન્યાય. અને મનુષ્ય ગતિ, મનુષ્ય ભવ ગુમાવી બેઠો, નર દેહને હારી જવો, નર એટલે પુરુષ એટલું નહીં, મનુષ્ય પણ હારી ગયો, નુકસાન ગયું, કેટલું મોટું નુકસાન ગયું એનો હિસાબ કર્યો નહીં. 15મા વર્ષે આટલો વિવેક હતો એમને આ વિષયમાં. અભિમાન પણ વર્તો છે એમ કહો કે અહમતા મમતા કરી છે એમ કહો. અન્ય પદાર્થને વિશે અહમતા મમતા વર્તતા નથી, દેહાધ્યાસ મટે છે. અને 522માં એમ કહ્યું કે જ્યાં જ્યાં એ જન્મો ત્યાં ત્યાં એણે અભિમાન ધારણ કર્યું. એટલે અભિમાન એટલે આ લોકોમાં જે અભિમાન કહે છે એ વાત નથી, હું એવો છું એવો જે અહમ ભાવ, અહમ બુદ્ધિ એમ કેમ છે. 419માં પાને છેલ્લો પેરેગ્રાફ છે. જ્યાં જ્યાં આ જીવ જન્મો છે, ભાવના પ્રકાર ધારણ કર્યા છે, જે જે ભાવ, પછી વિષ્ઠાનો કીડો થયો હોય તો ત્યાં પ્રકારના અભિમાન પણ વેરતો છે. એટલે હું આવો છું અને એ પર્યાયને છોડવી ગમતી નથી. અહીંયા મનુષ્ય પણ મનુષ્ય દેહ છોડવો ગમતો નથી, ને ઈયળ થાય ત્યાં એને ઈયળ પણ છોડવું નથી, માખી થાય તો માખી પણ છોડવું નથી. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. અભિમાન નથી એનો ત્યાગ કર્યો, પણ શરીરને છોડ્યું છે અને શરીરના સંબંધીઓને પણ છોડ્યા છે. આયુષ પૂરું થાય એટલે શું થાય, છોડવા જ પડે. એટલે હજુ સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ભાવ ગાળ્યો નથી, અને તે ભાવ એટલે દેહાત્મ બુદ્ધિનો ભાવ ગાળ્યો નથી. અને તે પૂર્વ સંજ્ઞાઓ એટલે પૂર્વની ઈચ્છાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. સંજ્ઞાઓ એટલે ઈચ્છાઓ, જે પૂર્વ ઈચ્છાઓ કરી હતી એ બધી ઈચ્છાઓ ચાલી આવે છે. એ જ એને લોક આખાની અધિકરણનો હેતુ કયો છે, એટલે લોક આખામાં રખડવાનો મૂળ આધારભૂત વાત એ છે, જે પણ વિશેષપણે અત્રે લખવાનું બની શક્યું નથી. જ્ઞાન વિચારે કરીને એટલે વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરીને એવો અહંપણાનો ભાવ ગાળ્યો નથી, દેહાત્મ બુદ્ધિનો ભાવ ગાળ્યો નથી. એ જ્ઞાન વિચારે જ ગળે, બીજી રીતે તો ગળે એવું છે નહીં. જ્ઞાન જ એનું સાધન છે, બીજું કોઈ સાધન નથી. જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મીટો છે, પદાર્થને વિશે દેહ અને દેહના સંબંધમાં આવતા અન્ય પદાર્થને વિશે અહમતા અને મમતા વર્તતા નથી, દેહાદી અધ્યાસ મૂટવાથી દેહમાં પણ અહમપણું નથી અને બીજા સંયોગોમાં પણ પછી અહમપણું રહેતું નથી. જેને શરીરમાં મમત્વ ગયું એને બીજા પદાર્થમાં મમત્વ થવાનો પ્રશ્ન નથી. શરીરમાં મમત્વ છે તો શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા આપતા અનેક પદાર્થોમાં મમત્વ થયા વિના રહે નહીં. પણ એવી અહમતા મમતા વર્તતા નથી એ નાસ્તિવાચક છે. અસ્થિથી થાય છે શું કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. જે જ્ઞાનનો વ્યાપાર છે એને ઉપયોગ કહેવામાં આવે છે. એ જ્ઞાન આત્મ સ્વરૂપમાં પરિણમે છે એટલે કે આત્માનો સર્વસ્વ સ્વરૂપે અનુભવ કરે છે એવો જે ઉપયોગ તેને જ્ઞાન ઉપયોગમાં પરિણમ્યો એમ કહેવામાં આવે છે. હું એક શુદ્ધ જ્ઞાનાનંદમયી આત્મા છું એવી સાવધાનીપૂર્વક એવો જ અનુભવ કરવો, એવી આત્મ સ્વરૂપની સાવધાનીપૂર્વક એવો અનુભવ કરવો અને એ અનુભવ કરતા હું દેહાદેહ સ્વરૂપ નથી એમ સ્પષ્ટ અનુભવ થાય. દેહ તે મારો નથી, દેહ સ્વરૂપે હું નથી, શરીર રૂપે હું નથી. પહેલાં જે હતો એ રૂપે એવો અનુભવ હતો એનો નાશ થઈને એને ઉપયોગ સ્વભાવમાં પરિણમ્યો છે. અર્થાત જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે અને એ એવું પરિણમવાનો જ્ઞાનનો સ્વરૂપ છે. જ્ઞાનનો સ્વભાવ કહો કે જ્ઞાનનું સ્વરૂપ કહો, આત્માને આત્મ સ્વરૂપે અનુભવ કરવો એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. ડિગ્રી ઉપર ડિગ્રી મેળવે સારું છે, એનું હું ગુજરાતી પણ ઉપાધિ રાખ્યું છે. ડિગ્રીનો ટ્રાન્સલેશન ગુજરાતીમાં ઉપાધિ છે. જાજી ડિગ્રી એટલે જાજી ઉપાધિ વાળા, ઠીક. હવે કેટલી ડિગ્રી મેળવી છે એ કયો, થોડીક નવાઈની વાત એ લાગે છે કે ધર્મના ક્ષેત્રમાં આવીને પણ પછી પીએચડીની ડિગ્રી લે છે માણસો. કેમ કે પછી બધા ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કે પછી ફલાણા ભાઈ એવો ન કે, જરાક વધારે માનથી બોલાવાનું થાય કે ડૉક્ટર થયા છે. પેલા ડૉક્ટર નહીં, મેડિકલ સાયન્સના ડૉક્ટર નહીં, કોઈ પણ વિષયના સબ્જેક્ટમાં ડૉક્ટરેટ પાસ એટલે એને ડૉક્ટરની ડિગ્રી મળે છે એટલે કે ઉપાધિ મળે છે. ઉપાધિ મળે ને રાજી થાય, જોવો મજા. હે, એ તો ઉપાધિ મળે અને પાછો રાજી થાય. હે, પછી બધું એ તો એક સરખું જ અજ્ઞાન છે ને બધાનું. અજ્ઞાન તો બધાનું એક જાતનું છે અને એ રાજી થાય, એના સગાવાળા એ રાજી થાય અને એના પ્રત્યે માનતા હોય એ બધા રાજી થાય. આવું નિરાવરણ જ્ઞાન છે એ આત્માને સુખ શાંતિનું નિરાકુળ સુખનું કારણ છે, આકુળતા વિનાનું સુખ. માન મળે તો જ્ઞાનીઓ એને ગારશે નહીં, મને ખબર છે. છાણની અને ઘોડાની લાદ હોય એની અંદર અને ગારો માટી, એની જેટલી કિંમત છે એટલી આ માનની કિંમત છે. જ્ઞાનીની દ્રષ્ટિએ માનની કિંમત કેટલી, એ લીપ અને ગાર જેટલી. બનાસી દાસજી ગાયું છે ને, મીચ સી મીતાઈ ગરવાઈ જાકે ગારસી, ગાર જેવી છે એ ગરવાઈ, ગરવાઈ એટલે મોટાઈ, ગાર જેવી છે, કોઈ ઉપાય નથી. કાં તો આત્મામાં અહંભાવ થાય કે હું આત્મા છું, કાં તો શરીરમાં અહંભાવ થાય કે હું શરીર રૂપે છું. એકનું ફળ સંસાર છે ને એકનું ફળ મોક્ષ છે. વાત તો આટલી જ છે. હવે સત્ય શું છે આપણે વિચારીએ તો અંધશ્રદ્ધાથી કોઈ વાત માનવી નહીં ને માનવી પણ નથી આપણે. કે આત્મા હયાતી ધરાવે છે માટે અસ્તિત્વ નામનો એનામાં ગુણ છે. આત્મા અસ્તિત્વ ધરાવે છે ને, પોતાનું જે એક્ઝિસ્ટન્સ છે એ એક્ઝિસ્ટન્સ કેવું છે, ડિપેન્ડન્ટ છે કે ઇનડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે કે પરતંત્ર છે, આટલું વિચારવાનું છે. કે હું જગતનો એક સ્વતંત્ર પદાર્થ છું, અનેક પ્રકારના દેહ આવે છે ને જાય છે, શરીર મળે છે ને છૂટે છે, શરીર મળે છે ને છૂટે છે, અને જન્મ મરણ કે છે, પણ આત્માનું જન્મ મરણ નથી, શરીરનું છે. એવો જે અવિનાશી આત્મા છે એ પોતાના અસ્તિત્વ ગુણને લઈને હૈયાતી ધરાવી રહ્યો છે, અને અસ્તિત્વ ગુણ અનંત હોવાથી હૈયાતી પણ શાશ્વત છે, ક્યારે પણ એની આત્માની હૈયાતી મટવાની નથી. જ્યાં આત્માનો અસ્તિત્વ ગુણ છે ત્યાં આત્માની હૈયાતી છે, ત્યાં આત્માની હૈયાતીને સ્વીકારવું એટલે ત્યાં અહંપણું કરવું તે સમ્યક છે. અને શરીર અને બીજા પદાર્થો, શરીર મકાન માંડીને બીજા પદાર્થો કુટુંબ પરિવાર, જ્યાં આત્માનું અસ્તિત્વ નથી, કેમ કે એનો નાશ થવાથી આત્માનો નાશ નથી થતો, શરીરનો નાશ થવાથી આત્માનો નાશ નથી થતો, ઘર કુટુંબનો નાશ થવાથી આત્માનો નાશ નથી થતો, એટલે ત્યાં અસ્તિત્વ, ત્યાં અહંતા મમતા કરીને અસ્તિત્વ સ્વીકારવું, એમાં કાંઈ થાય તો મને કાંઈક થઈ જાય, એને કાંઈક થાય તો મને કાંઈક થઈ જાય, એ અસમ્યક નામ, જૂઠ નામ, અસત્ય નામ સંસાર પરિભ્રમણનું મિથ્યાત્વ રૂપ કારણ છે. જૂઠ કહો કે મિથ્યાત્વ, એટલે અહીંયા મમતા મટાડવી એ માત્ર ઉપદેશબોધનો વિષય છે, એટલું જ નહીં સિદ્ધાંત બોધ ના કારણભૂત એ ઉપદેશબોધ છે. ઉપદેશબોધ કેવો છે? સિદ્ધાંત બોધના કારણભૂત એવો ઉપદેશબોધ છે. કે તું બીજે મમતા કર નહીં તો સિદ્ધાંત શું છે? કે તારું અસ્તિત્વ બીજે નથી, માટે તારા સ્વરૂપમાં અહંભાવ કર, કેમ કે તારું અસ્તિત્વ ત્યાં છે, જે સત્ય છે, સમ્યક છે. ભણજાર શરીરમાં આત્મબુદ્ધિ થયા પછી એટલી વણજાર ઊભી થાય આત્મબુદ્ધિ કરવાના પદાર્થોની, કે આખા જગતમાં મમત્વ કરશે, ગમે એટલું એને મળે તો ઓછું જ પડે છે, ગમે એટલા સંયોગો વધે તો ઓછા પડે છે. કેમ કે મિથ્યા મમતા પણ અનંતી છે, એ અનંત પદાર્થોને ચાહે છે. હવે આપણે જે વિષય ઉપર થોડી વિશેષ ચર્ચાઓ ચાલે છે એ વિષય બીજા પ્રશ્નના ઉત્તર રૂપે છે. સર્વજીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાનીની જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. સૌભાગભાઈએ લખ્યું છે કે મને એમ લાગે છે કે સામાન્ય માણસોને જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીનો ભેદ એટલે તફાવત સમજાઈ ન શકે, સમજવું બહુ કઠણ પડે છે, લોકો સમજી નથી શકતા આ વાત, એવું મને લાગે છે. તો કૃપાળુદેવ લખે છે એ વાત તમારી યથાર્થ છે, એ વાત તમારી સાચી છે, યથાર્થ છે, તમને લાગે છે એમ જ પરિસ્થિતિ છે. કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એને નજર ક્યાં હોય કે બધા આ મહાત્માને જ્ઞાની, તો મને જ્ઞાની માને એટલા માટે હું એની નકલ કરું, એટલે એ જેવા શબ્દ પ્રયોગ કરે, એ જેવા વચન પ્રયોગ કરે, એ જેવી સ્ટાઇલનો પ્રયોગ કરે, એવું જ લગભગ બધું કરે, એવું પણ શીખી લઈએ છીએ ઘણા, અને એવું બોલે અને એવા જ હાવભાવથી એક્શન કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી, એક સરખા વચન દેખાવાથી, ભાઈ જે જ્ઞાની કહે છે એ જ કહે છે, એ ક્યાં બીજું કાંઈ કહે છે. શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, અજ્ઞાની હોય એને પણ જ્ઞાની માને, સામાન્ય મનુષ્ય તો માને મંદ દશામાં મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે, અને જેની મુમુક્ષુ દશા બહુ ઓછી છે, અલ્પ છે, શરૂઆતવાળા છે, ભ્રાંતિ થાય છે કે આ જ્ઞાની હોવા જોઈએ. એવી રીતે ભૂલ થાય છે. પણ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ પુરુષ, શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈ પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. પણ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ છે એટલે કે જેની સમજણ કરવાની શક્તિ સારી છે, શું અથવા જ્ઞાનમાં નિર્મળતા આવી છે, શું એ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ ગણવામાં આવે છે, કે જેના જ્ઞાનમાં નિર્મળતા આવી હોય એવા મુમુક્ષુ પુરુષ, પુરુષના માત્મા. શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દથી જોઈને શું ઘણું કરીને ભ્રાંતિ પામવા યોગ્ય નથી. ભલે સરખી વાણી હોય પણ એને ખબર પડે છે કે નહીં, આ ભલે એવી જ વાત કરે છે પણ ખરેખર જ્ઞાની વાત જ્ઞાની જેવી કરે છે પણ જ્ઞાની નથી એવી એને ખબર પડે છે. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. હું સંક્ષિપ્તમાં પણ ઊંડી વાત કરી છે કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીના આશયની જો આશયની તુલના કરવામાં આવે તો ફરક પડે છે. શું કહ્યું મારા? વાણીની તુલના ન કરવી, આશયની તુલના કરવી. આશય એટલે શું? હવે સવાલ તો અહીંયા ઉભો થવા યોગ્ય છે કે આશય એટલે શું? પણ અમારે આશયમાં શું સમજવું? સામાન્ય રીતે આપણે આશયનો અર્થ ઈરાદો કરીએ છીએ, હેતુ કરીએ છીએ, અથવા આપણે એને અંગ્રેજીમાં મોટિવ કહીએ છીએ કે ભાઈ આ વાત કહે છે, વાત કહેવા પાછળ કહેનારનો મોટિવ શું છે એની તુલના કરવી એમ કે છે. આમાં શું છે? શું મેળવવું છે? મોટિવનો અર્થ શું છે? શું મેળવવું? પણ મેળવવાની અંદર જે જ્ઞાની છે એને તો જગતમાંથી કાંઈ જોઈતું નથી, એ નિષ્ફળ હોય છે, એને જગતમાંથી કાંઈ જોઈતું નથી. એ પોતાના આત્મકલ્યાણને ચાહે છે અને બીજાના પણ આત્મકલ્યાણને ચાહે છે. જેટલું આત્મકલ્યાણ એ પોતાના આત્માનું ચાહે છે એટલું જ આત્મકલ્યાણ એ બીજાના આત્માનું પણ ચાહે છે. જેટલું આત્મકલ્યાણ એ પોતાના આત્માનું ચાહે છે અને બીજાના આત્માઓમાં એક કુટુંબ પરિવારવાળા છે અને એક કુટુંબ પરિવાર સિવાયના પણ આત્માઓ છે, એ બેમાં જેને બેમાં જેને કાંઈ ભેદ નથી, અંતર નથી. મિત્રો અહીંયા અંતર પડે છે બધાને, આ મારા ને આ પાડોશના. બાજુમાં રહેતા હોય તો પાડોશી પારકા છે, ગમે એટલો સમજ હોય. પાડોશીને એમ પણ કે તમારું જ ઘર છે, અમારે તમારે ક્યાં ક્યાં હિસાબ કિતાબ છે? વાટકા વ્યવહાર હોય ને, પ્રેમ સ્નેહ ઘણો હોય તો પારકા એ પારકા, આંગળીથી નખ વેગળા એટલા વેગળા. પારકા એ પારકા ને પોતાના એ પોતાના. જ્ઞાનીને એમ થતું નથી. ઊંધું એટલે પોતાના લાગે છે એટલે પારકા નથી લાગતા એને. બધા આત્માઓના આત્માઓનું આત્મકલ્યાણ એ પોતાનું આત્મકલ્યાણ એ કહે છે. એવું એક પત્ર છે આની અંદર, હે 469 ને જો તો ગજબની વાત એમણે લખી છે. 469માં તો 384 જેવી દ્રષ્ટિ આ આત્મા એટલે મારા આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે એમણે. આનું નામ સંભાવ છે, સર્વાત્મામાં સમદ્રષ્ટિ, આ સમદ્રષ્ટિ છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્માઓ પ્રત્યે છે, વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ, અમારું કલ્યાણ ઈચ્છીએ છીએ, એવું જ બધાનું ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, ભિન્ન ભાવ, દેહ છૂટો છે, તેવો જ સર્વદેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. બીજાનો દેહ પણ એના આત્માથી જુદો છે માનીએ છીએ, એના દેહના આત્માને અમે નથી માનતા. જેવો સર્વદેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. હવે કુટુંબની વાત લે છે કે જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે, આદિ એટલે બીજા પરિવારના સભ્યો, તે સ્ત્રી આદિ પ્રત્યે જે કાંઈ સ્નેહાદિક છે અથવા સંતા છે, તે જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. અમને કાંઈ ફેર નથી કુટુંબમાં, બીજામાં અમને કાંઈ ફેર નથી. આત્મારૂપણાના કાર્ય માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે, તેમ પોતાપણે ગણાતા, સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પ્રત્યે પણ ઉદાસીનતા વર્તે છે. જાઓ વસ્તી નાસ્તીથી ચોખ્ખું કરી નાખ્યો છે ને દશા, એવી વાત છે. પછી ઘણી ચોખવટ કરી છે એ પત્રમાં, અને જરા સમજવામાં સમય લાગે એવું છે, પણ એમનો જે સંભાવ છે એ વ્યક્ત કર્યો છે 469માં, એ એમના પ્રત્યે મસ્તક નમી જાય એવી વાત છે, એટલો સંભાવ એમણે પ્રદર્શિત કર્યો છે. શું કહે છે, આશય એટલે તુલના, આશય એટલે મેળવવાની વૃત્તિ. તો જગતમાં બે કશાય આ કામ કરે છે, એક માન કશાય માન મેળવવાની વૃત્તિ એ કામ કરે છે, અને એક લોભ કશાય અન્ય પુદ્ગલ પરમાણુ કોઈને કોઈ પદાર્થો ભૌતિક પદાર્થો મેળવવાની વૃત્તિ એ કામ કરે છે, માન અને લોભ. એ બેમાંથી કાંઈક એક દેખાય આશયમાં, એને વાણીની આશયમાં, ત્યાં જ્ઞાની પણ નથી. અને જ્યાં એક આત્મકલ્યાણ સિવાય બીજી કાંઈ ઈચ્છા નથી, એવી જે જ્ઞાની વાણી, જ્ઞાનીની વાણીનો આશય સ્વપર કલ્યાણક પ્રવૃત્તિ હોય છે, પોતાનું પણ કલ્યાણ સાધતા સાધતા એમની વાણી અને એમનું વર્તન બીજાને પણ આત્મકલ્યાણમાં જ નિમિત્ત થાય છે. એ પ્રભાવના બરાબર પોતાના આત્મામાં પણ પ્રભાવના કરે છે, અને એ પ્રભાવના બીજા આત્મામાં પણ પ્રભાવ થાય છે. અથવા આશયનો વિશેષ અર્થ લઈએ તો જે વાણીનું, જે વાણીનું અથવા સર્વ કથનનું કેન્દ્ર સ્થાન એકમાત્ર આત્મકલ્યાણ છે. એટલે કે જે બધી વાતને આત્મકલ્યાણ કરવામાં કેન્દ્રિત કરે છે, સર્વ કથનને એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ કરતો જાય છે બોલતા બોલતા, એવા લક્ષ્ય જેની વાણી નીકળે છે, એવા આશયથી જે વાણી પ્રકાશે છે એ જ્ઞાનીની વાણીનો આશય છે, એમ સમજવા યોગ્ય છે. એ આશય ઉપર તો હજી ચોથા પેરેગ્રાફમાં થોડો વિસ્તારથી વિષય ચાલશે, પણ અજ્ઞાનીની વાણીમાં પોતે આત્મકલ્યાણ સાધતો નહીં હોવાથી એનો પોતાનો પુરુષાર્થ આત્મકલ્યાણકારી નહીં હોવાથી અને એનો પોતાનો પુરુષાર્થ બીજી રીતે ચાલતો, અન્ય પ્રકારે ચાલતો હોવાથી અજ્ઞાનીની વાણીમાં તે પ્રકારનો આશય પ્રકાશિત થવાની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. અથવા અજ્ઞાની જીવ ગમે એટલા શાસ્ત્રોથી વાણીથી શીખી લીધેલું હોય તો પણ આત્મકલ્યાણ કેમ સાધવું એવું અંદરમાં જેને આવડતું નથી, એ શીખ્યો નથી હજી, આત્મકલ્યાણ સાધવાનું શીખ્યો નથી ને એથી આત્મકલ્યાણ સાધતો પણ નથી. તેથી એ વિષયથી જે અજાણ્યો છે એ વિષયના આશયને કેવી રીતે પોતાની વાણીમાં પ્રકાશે? શ્રુત કેવળી જ્ઞાની છે, કેવળી છે એ કેવળ જ્ઞાની પરમાત્મા છે, અને શ્રુત કેવળી છે એ જ્ઞાની પુરુષને પણ શ્રુત કેવળી કહેવાય છે. સમયસારમાં જ્ઞાનીને શ્રુત કેવળી કહ્યા છે, અને જેણે કેવળીને પ્રત્યક્ષ સાંભળ્યા છે એને પણ શ્રુત કેવળી કહેવામાં આવે છે. શ્રુત એટલે સાંભળેલા, કેવળીથી સાંભળીને ચાલ્યા આવેલા, ફોરેન રિટર્ન એમ સાંભળીને આવેલા એને શ્રુત કહે છે. પૂર્ણ વર્તમાન કૃદંત વ્યાકરણની ભાષામાં શું સાંભળેલું, શ્રુત એટલે સાંભળેલું, કેવળીથી સાંભળેલું જેને છે એને શ્રુત કેવળી કહેવામાં આવે છે. અને આત્મા જે ભાવશ્રુત પ્રગટ કરે, જેમાં સર્વશ્રુત જ્ઞાન સમાય છે એવો જે આત્મા, અરે કેવળ જ્ઞાન સમાય છે એવો આત્મા, એનું ભાવશ્રુત પ્રગટ કરે એને પણ શ્રુત કેવળી કહેવામાં આવે છે. અને જેનું બાર અંગનું જ્ઞાન હોય, જેને બાર અંગનું જ્ઞાન હોય શું એટલે સંપૂર્ણ શ્રુતનું જ્ઞાન હોય, કેવળ એટલે પૂર્ણ, એને પણ શ્રુત કેવળી કહેવામાં આવે છે. એમ શ્રુત કેવળીના ત્રણ અર્થ નીકળે છે. અહીંયા એ વિષય નથી, આપણે જે ચાલતું પ્રકરણ છે એમાં એ વિષય નથી. આમાં તો એટલો જ વિષય છે કે અજ્ઞાની કોઈ પણ વાત જ્ઞાનીની વાણી જેવી શીખી લે, પણ આત્મકલ્યાણનો જે આશય છે જ્ઞાનીની વાણીમાં, મોટિવ છે, એનાથી પોતે અજાણો હોવાથી એ સાધી શકતો નથી. તો એ વાતને કેવી રીતે કહી શકે? જે આ તો ઉપાય છે, આત્મકલ્યાણ તો એક આત્માનો ઉદ્ધાર કરવાનો, આત્માનું શુદ્ધિકરણ કરવાનો ઉપાય છે, એ પ્રયોગરૂપ ઉપાય છે. એ પ્રયોગથી જે અજાણ છે એ પ્રયોગની વાત એ કેવી રીતે કરશે? એ કરી શકશે નહીં. માટે આશયની જો તુલના કરવામાં આવે તો જ્ઞાનીની સુષુમ્નાની વાણીમાં એ આશય ક્યાંય જોવામાં આવશે નહીં, એ આશય નહીં જોવા મળે. એ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની વાણીની સર્વપ્રથમ આશયથી તુલના કરવાની હોય છે તો એ ખૂટી જગ્યાએ કોઈ ફસાય નહીં અને પોતાનો સમય શક્તિ વેડફે નહીં, એટલી વાત છે. એની વિશેષ રહીશું.
દેવાદિદેવ જય જીવનધર ભગવાન.